તારીખ 21/3/1997 થી તારીખ 25/3/1997 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 90.
પ્રતિબંધનું સ્વરૂપ એ કે તૂટાપણાના કારણે અથવા મિથ્યા અભિપ્રાયના કારણે જીવનું અટકવું થાય અને એને કારણે આત્મકલ્યાણને હાનિ પહોંચે એનું નામ પ્રતિબંધ. કે પ્રતિબંધ શબ્દ ચારે જગ્યાએ લાગ્યો, સમાજ, કુટુંબ, શરીર અને સંકલ્પ વિકલ્પ. તો ચારે જગ્યાએ, ચાર જગ્યાએ જીવ અટકે છે અને ચાર પ્રકારે અટકે છે. બધાના પ્રકાર જુદા જુદા છે, પણ પ્રતિબંધ એટલે અટકવું. જે અટકવાને લઈને જીવ સ્વ તરફ જવામાં અવરોધ પામે છે, એ અટકવું બાધક થાય છે, બાધક થાય છે, એનું નામ પ્રતિબંધ છે. ખાસ કરીને સમાજ પ્રતિબંધ આપણા લોકોનો ઘટેલો છે. આપણે સમાજની બહુ દરકાર કર્યા વિના સત્સંગ કરીએ છીએ એટલે સમાજ પ્રતિબંધ એટલો બધો આપણા લોકોનો નથી. આપણા સંપ્રદાયના સમાજનો અને આપણા ગુરુદેવના સમાજનો પણ આપણને એટલો બધો લગવાડ નથી. કોણ શું કહેશે, આપણે આપણી રીતે આપણું સાધન કરીએ છીએ સત્સંગ વગેરે. એટલે બીજી ભૂમિકા છે કુટુંબ પ્રતિબંધને, અને એ લગભગ ઓછા વધતા પ્રમાણમાં સૌને છે. ત્યાં શું થાય છે કે ત્યાં એ તો પોતાપણું થાય છે કુટુંબના સભ્યોમાં, શું એની મીઠાશ પણ આવતી હોય છે. પોતાપણું એની મીઠાશ અને સારું લાગવું, રસ આવવો, સારું લાગવું, શું એટલે એ જીવને હાનિ પહોંચાડે છે. અને એ વખત સત્સંગ આદિ આત્મકલ્યાણને ગૌણ પણ કરાવી દઈએ, એવી પરિસ્થિતિ બને એમાંથી. એટલે એ કુટુંબ પ્રતિબંધ છે અને એક શરીર પ્રતિબંધ પણ આ ભૂમિકામાં છે. સાતા સાતા કે ફાવવું નહીં ફાવવું એવા કોઈ શરીરના કારણે, શરીરની ટેવના કારણે સત્સંગ આદિ ગૌણ થતો હોય એવું બને, કે આત્મવિચારણા ગૌણ થતી હોય. તો એ શરીર પ્રતિબંધ છે. આ બે પ્રતિબંધ ખાસ છે. સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ તો છે, પણ આ બે ઘટે તો ઓલા ઉપર ફેર પડે, નહી તો ફેર ન પડે. સંકલ્પ છે એ નિર્ણયાત્મક ભાવ છે અને વિકલ્પ છે એ અનેક પ્રકારના વિચારો છે, એને આપણે વિકલ્પ કહીએ. અનેક જાતના વિચારો બધા વિકલ્પો છે. સંકલ્પ છે એમાં ક્યાંક ક્યાંક નિર્ણયાત્મક ભૂમિકામાં જે વિચારો ચાલતા હોય એને સંકલ્પ કહે છે, અને કોઈ વાર એક અર્થમાં પણ વપરાય છે, સરખા અર્થમાં પણ વપરાય છે. જેમ કે આપણે એમ નથી કહેતા, એવી વાત ફાત હું માનતો નથી, ફાત કઈ શબ્દ નથી, પણ એક અર્થમાં વપરાતું હોય વગેરે.
અચ્છા,
એટલે કોઈ કોઈ વિદ્વાનો એવો અર્થ પણ કરતા હોય છે પણ કોઈ ફિક્સ અર્થનો નથી, કોઈ ફિક્સ અર્થ નથી. જનરલ આપણે સંકલ્પ વિકલ્પ પ્રતિબંધમાં એમ લઈએ છીએ કે પોતાના જે વિપરીત અભિપ્રાયો છે એમાં જીવ અટકેલો છે, એ સંકલ્પ વિકલ્પ, એને લઈને એના જે વિકલ્પો ચાલતા હોય છે એ બધા સંકલ્પ વિકલ્પ પ્રતિબંધમાં જાય છે. હા, જનરલાઇઝ એવી રીતે કરી શકાય પ્રતિબંધની દ્રષ્ટિકોણથી. સારા દિન મેં ભૂલ ગઈ છી, ભૂલ ગઈ છે. બાકી રહી ગયું છે. ઠીક છે, પનિશમેન્ટ મળે તો દેખો પરિણામ કેસા રહેતા હૈ. શરીર અંગેના વિચારો ચાલે અને આત્મ વિચારો ઓછા ચાલે, સુવિચારણા ઓછી ચાલે એવું બને. કેટલી વખત કઈ જાગૃતિ રહી છે
પછી જયારે ખ્યાલ આવે કે હું મારા શરીર ને સારું
આપણે છે ને બહુ સહેલાઈથી સમજી લઈએ છીએ કે હું આત્મા છું ને શરીર નથી. ઉદયની પ્રવૃત્તિમાં એ વાત એબસેન્ટ રહી હશે કે નહીં, સમજવું કેટલું સહેલું લાગે છે. બરાબર છે, હું કઈ શરીર નથી, હું તો આત્મા છું. પણ ઉદયની પ્રવૃત્તિ બધી હું શરીર એ રાખીને થાય છે. બધી વાત ક્યાંય જાણે ગાયબ થઈ જાય છે. હા, એવું છે ને. પ્રસંગે પ્રસંગે તો પ્રયત્ન નથી એમ લાગે, કઈક પ્રયત્ન તો હોવો જોઈએ ને, સમજીએ એટલે કોઈ વાત પૂરી નથી થતી. ઓછા વધતા અંશમાં પણ કઈક ને કઈક પ્રયત્ન તો હોવો જોઈએ ને. જો પ્રયત્ન હોય તો એ પ્રયત્નમાં થોડો પણ વિકાસ થાય, પ્રોગ્રેસ થાય. પ્રયત્ન ન હોય તો શું વિકાસ થાય? પછી પ્રયત્ન હોય તો એનો વિકાસ ઉપર જ લક્ષ જવું જોઈએ કે ભાઈ આપણું હજી જે ચાલે છે એ જોયું તો ચાલતું નથી, ઈચ્છીએ છીએ એ પ્રમાણે નથી ચાલતું. વિકલ્પાત્મક ન થવું જોઈએ. એટલે જ એમ થાય છે કે સમજા પણ વિકલ્પાત્મક, એટલે સ્મરણ પણ વિકલ્પાત્મક છે. સમજવામાં શું કર્યું, ધારણા કરી લીધી કે હું આત્મા છું, શરીર નથી, એ પણ વિકલ્પાત્મક રાખ્યું ને, એટલે આ મોટા ભાગે તો એનો ઉપયોગ નથી થતો, અને થાય તો વિકલ્પાત્મક થાય, એટલે હજી ત્યાં ત્યાં જ રહેવાય છે. પ્રયત્ન છે એ પ્રેક્ટિકલ સાઈડ છે, પરિણમને પકડીને, પરિણમને ચાલતા પરિણમના અનુભવને પકડીને કામ કરે છે, પ્રયત્ન છે.
પછી આપ જે કહો છો ને મારું અસ્તિત્વ છે કે એમ જોવાની વાત છે, એ જ પ્રેક્ટિકલ સાઈડ છે. હવે 2-3 પ્રવૃત્તિ તો 24 કલાક ચાલે છે, સવારથી ઉઠીએ ત્યારે એની સાફ સંભાળમાં જાય છે, બધા સવારથી જ લાગુ કરવા માંડે એ વાતને. તો પછી હું આત્મા જ બી વાત એને આવશે, પેલા અહીંયાથી કહો તો ખરે અસ્તિત્વના પોતે મૂળ પાડે છે, રસે કરીને પ્રવૃત્તિ થાય છે, જે અસ્તિત્વ નથી તો એને ભાસે છે લાગે છે.
આ પ્રયત્ન તો જેટલો શક્ય એટલો વધુ થવો જોઈએ. એટલે મૂળ શું છે કે વિજ્ઞાનની દિશામાં પ્રયત્ન થવો જોઈએ, સરખાઈ નહીં આવવી જોઈએ. એ વગર આ મોહની ગાંઠ છે ને એ ઢીલી નહીં પડે, ઓછી નહીં પડે, એવું છે. વેદના એવી આવે કે જેથી એક પરિણતિ ઊભી થાય એની નવી, તો એ બરાબર ભૂમિકાનું કામ થયું ગણાય. ત્યાંથી શરૂ થાય ને સહજ જળવાય.
મહેનત કરી પાસે પાછું એવું ગંભીરતાથી ન લીધું એટલે ન થયું.
પછી મને એમ ટેન્શન થયું હતું કે હું આ સ્કૂલે એટલા સત્સંગમાં એવી રીતના આધાર ગયો છે એટલે હું વાંચી ન હતું. તો મને એમ થયું હતું કે હું શું કરું, તો હું વાંચી હતું ઘડી કરે નબળા ભાવ થઈ ગયા કે બધું મૂકીને પેલા હું વાંચ જ બેસી ચાલે, કઈ બી સ્કૂલે ન જાણે કે કઈ નહીં, પેલા ઘરે વાંચ જ બેસી જાઉં એટલે હું પાસ થઈ જાઉં. તરત થી ભાવ આવ્યો ને તરત નિષેધ આવી ગયો કે ના આ ખોટું થાય, તું ભણવાનું મૂકી દે, તું બધું મૂકી દે પણ બીજું કઈ મૂકવાની વાત ન કરે. તારે એની તને અત્યારે કે માની ગંભીરતા આવી ગઈ અને રોજ સત્સંગમાં તારા જે અનુભવ આત્માનું જે તને દુઃખની વાત કરે છે જે ભાઈ થી એની ગંભીરતા નથી આવતી ને ત્યાં જે તને હોમવર્ક આવે છે ત્યાં એ હોમવર્ક ની ગંભીરતા નથી આવતી અને ત્યારે તને એમ નથી થતું કે બધું મૂકીને હું એ જ કરું આત્માનું. ભણવાની ગંભીરતા જે નતી હતી ને ઈ એક ક્ષણ પૂરતી આવી પણ પછી એમ થઈ ગઈ કે ના એની ગંભીરતા ની જરૂર નથી તારે
સારું થઈ જવા છે.
ઈ જે વૈતી ગંભીરતા હોય ને આ રીતના કન્વર્ટ થઈ જાય કે તારી આટલી ગંભીરતા આગળ આની આગળ કેટલી ગંભીરતા ની જરૂર પડશે તારે. આ તો કઈ નથી, તો આટલી ગંભીરતા આંબી ગઈ તો તારે આ ગંભીરતામાં તો હું કરવું પડશે. રાત દિવસ એક કરીશ તોય તું તારું કામ નહીં કરે અને મૃત્યુ તરત આવી ઉભું રહી જશે ત્યારે તું શું કરે. આ તો પરીક્ષા ને તને પહેલેથી ખબર પડી, મોત ની તો કઈ ખબર નહીં પડે.
इसके पीछे क्या अभिप्राय? અહંભાવ મને, મેં તો અચ્છા હું, મેરે કોઈ એસા કહેતા હૈ એસા. હા, માન માન કે કારણ સે એસા હોતા હૈ. પરિભ્રમણ વેદના નથી આવતી એમ બતાવે છે કે જીવને, જીવ કો પરિભ્રમણ કી વેદના નહીં આ રહી હૈ. ઇસકા એક મતલબ વો ભી હોતા હૈ કે જીવ કો ભી પરિભ્રમણ પ્રિય લગતા હૈ. અભી ભી ઉસકો પરિભ્રમણ સે છૂટના નહીં હૈ, વો બાત કા વો સબૂત હૈ. વરના પરિભ્રમણ કા દુઃખ ઇતના હૈ કે કોઈ દેખને સુનને કે લિયે તૈયાર નહીં હૈ, અનુભવ કરને કે લિયે તો તૈયાર નહીં હૈ, દેખને સુનને કે લિયે ભી કોઈ તૈયાર નહીં હૈ. ऐसे कोई मृत्यु का समाचार सुनने को तैयार है कि भाई ऐसा समाचार मत सुना भाई, ऐसा बोलेगा ना, बहुत दुखदायी है। ऐसे जैसे डॉक्टर ने डायग्नोस किया कि ये तो बात खत्म हो गई, अब ये जिंदा रहने वाला नहीं है, तो ये समाचार सुनने को कोई तैयार है कि नहीं? तैयार नहीं है, ये खेल खत्म हो रहा है इसका। तो चीज ऐसी भयंकर है, फिर भी जीव को वेदना नहीं आती है, इसका मतलब ये है कि उनको परिभ्रमण अभी मिटाना नहीं है, अभी उसको प्रिय है। दूसरा कि जिसको परिभ्रमण की वेदना आई, इसका मतलब यह है कि इसकी आत्मा परिभ्रमण को नहीं चाहती है, तो उसका परिभ्रमण नियम से छूटेगा। भले परिभ्रमण मिटेगा सम्यक दर्शन में, उसका बात पक्का हो गया सम्यक दर्शन में कि अभी इस जीव को परिभ्रमण नहीं है, लेकिन इसकी प्रक्रिया कहाँ से शुरू होती है? कि यहाँ से शुरू होती है, जिसको वेदना आई वहां से शुरू होती है। दो बात हुई, दूसरी बात लिया था वो जो कलकत्ता में स्वाध्याय लिया था 491 पत्र का, कि जिसको आत्मा की उपासना करनी है उसको सत्संग की उपासना करनी चाहिए, और जिसको सत्संग की उपासना करनी है उसको संसार को उपासने का अभिप्राय को सर्वथा त्यागना पड़ेगा, तभी वो सत्संग की उपासना होगी, वरना संसार की उपासना वाला अभिप्राय जो पड़ा है अनादि से, वो सारी जिंदगी सत्संग में अपने बैठे सुना वो सबको खा जाएगा। वो जो विपरीत अभिप्राय है वो सत्संग को, जितना भी सत्संग किया उसको खा जाएगा। जैसे अज्ञान है वो सब क्रिया को खा जाता है, कोई तपश्चर्या करता है, कोई संयम पालता है, कोई नियम पालता है, कोई व्रत लेता है, इसका अज्ञान है वो सब क्रिया को खा जाता है। ऐसा हमारे सत्संग को कौन खा जाता है? हम कई सालों से सत्संग करते हैं, लेकिन हमारे सत्संग को कोई खा जाता है वो कौन खा जाता है? ये विपरीत अभिप्राय संसार उपासना का, और ये संसार उपासना का विपरीत अभिप्राय परिभ्रमण की वेदना में छूटता है, इसके पहले छूटता नहीं किसी को। इतना महत्व है ये प्रारंभ के स्टेज का, और जब हम पहले स्टेज में नहीं आए तो भले कितने ही साल हमने सत्संग किया या कुछ भी शास्त्र पढ़े सुने, कहाँ है हम, वहाँ कहाँ के वहाँ है, हमारा पहला अंक भी शुरू नहीं हुआ, एकड़ा भी शुरू नहीं हुआ, हम तो वहाँ के वहीं रहे। इसका मतलब है कि हमारा सत्संग को वो अभिप्राय खा गया है, उतर चढ़ उतर के चली थी, इसलिए फिर तुम्हारा जवाब पछी याद आए कि जहाँ जहाँ संसारी भाव था ऐसे त्या त्या भयंकर परिभ्रमण भास हो जी। આપ કરીને પરિભ્રમણ વધારીશું, આ પ્રકારે પરિભ્રમણ વધારીશું, આ પ્રકારે પરિભ્રમણ વધારીશું, એમ જમવા બેઠા બસ આવ્યો, સુખ વિધિમાં પરિભ્રમણ વિધુક ન વિધુ, સુખ વિધિ પરિભ્રમણ વિધુક ન વિધુ, અચ્છા જમતા જમતા ખ્યાલ આવ્યો જરા ઘી વધારે ખવાય તો શરીરને શક્તિ રહે, દૂધ વધારે લેવાય તો થોડું સારું, શું આધાર બુદ્ધિ પરિભ્રમણ વધાર્યું કે ન વધાર્યું? પછી ઘરમાં પરિવાર સાથે આપણે વાત કરીએ, બૈરાવ સાથે છોકરાઓ સાથે, પોતાપણો રાખીને કરીએ, એ પોતાપણા પરિભ્રમણ વધાર્યું કે ના વધાર્યું? જે પોતે ત્યાં છે નહીં છતાં પોતાપણું કરે છે, પરિભ્રમણ તો પરિભ્રમણનું કારણ તો સેવે છે. એક એક પરિણામે પરિભ્રમણનું કારણ સેવે છે, એ કારણ ભાસે વેદના ઉપડે. એ તો અજગર જેવું છે, પરિભ્રમણનું અજગર જ છે. અજગરને ભાળીને માણસ થથરે. અને ઝેરી પ્રાણી તો એવા હોય છે ને કરડવાની જરૂર નહીં, એનો ઉચ્છ્વાસ છે એ તમને ઝેર ચડાવી દે. ફૂંક મારે ઉસે ઝેર ચડતા હે, અપને જોર સે ફૂંક મારે ઝેર ચડ જાય. એક લગો ઇતના ઝેરી પ્રાણી હોતા એસા એ પરિભ્રમણ કા અજગર હે. તો બહુ બડા દેખને સે કંપારી આવે. જૈસે કૈસે ભી લાઈન પકડના પડે. ફિર બાદ મેં ક્યા કરના વો સમજ મેં આયેગા, ઇસકે પહેલે કોઈ સૂઝ નહીં આયેગી. નાનું સુનું કામ તો નથી જ આ, કોઈ નાનું સુનું તો કામ નથી. કે તમે લાઇટલી લઈ લ્યો તો વાંધો નહીં, એવું તો નથી. બહુ મોટું જગતનું સર્વોત્કૃષ્ટ કાર્ય છે. પછી અહીંથી જે ઉદાસીનતા શરૂ થઈ એ ઉપર ઉપરના સ્ટેજમાં એનો ક્રમ ચાલુ રહેવાનો અને ઉદાસીનતા વધતી જવાની. બેસી લીધું ને કે સમ્યક દર્શન થયા પછી પગવાળીને બેસી રહેતો નથી સાધક. જેમ ચક્રવર્ત નું ઉત્પન્ન થયા પછી ચક્રવર્તી છાનામાં બેસી નથી રહેતો, એને ખબર પડી કે અયોધ્યામાં ચક્ર આવ્યું છે ને તરત જ ઓર્ડર કરે ચાલો ત્યારે ચોખંડજીતમાં નીકળી જાઓ, કરો તૈયારી બધી. એમ જેવું શું સમ્યક દર્શન એ સુદર્શન ચક્ર જ છે, ચાલો મોક્ષ પાટણ સુધી પહોંચી જવાનું છે. એ સમ્યક આવે દરેક સ્ટેજમાં, સંવેગ વધતો જાય. વેદનાની સાથે ઉદાસીનતા જોડાયેલી છે, વેદનાને ઉદાસીનતાના સાથે પૂર્ણતાનું લક્ષ જોડાયેલું છે. એ જેવો નિર્ધાર થયોની સાથે સંગીત જોડાયેલો છે ઉપડે જ તે ગાડી તો લાઈન પડી જાય. પછી શું પછી તો સીધી લાઈન પડી જાય. પહેલી શરૂઆત થાય તો ગાડી પાટે ચડે તો વાંધો નથી. મૂળ વસ્તુ વ્યવસ્થિત છે, બાકી બધા ફાફા મારવાના છે.
વેદના
કે બાદ ડિસાઈડ કર સકતે, પહેલા અમારા ડિસિઝન રાઈટ નહીં હોતા હૈ. રોંગ ડિસિઝન હતા. મોટા ભાગના ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવો સત્સંગની મૂલ્યાંકન સમજતા નથી અને વ્રત ત્યાગ ને સંયમનું મૂલ્યાંકન વધારે સમજે છે. એટલે એ રીતે એ લાઈને ચડી જાય છે. અને સંપ્રદાયમાં પણ એ જ પદ્ધતિ છે, ત્યાગ કરાવવાની, સંયમ લેવડાવે, ત્યાગ કરાવે, વ્રત કરાવે. એનાથી ચારિત્ર હું મંદ થાય, ધર્મ બુદ્ધિ એ કરે તો. અહમ પર્યાય બુદ્ધિ એનું અહમ ચડ્યા વગર રહે નહીં. દર્શન નું તીવ્ર થાય, પર્યાય બુદ્ધિ તીવ્ર થાય કે હું સંયમી, હું ત્યાગી, હું ફલાણો. દર્શન નું તીવ્ર થાય એટલે એ તો આગ્રહ ને ગૌણ કરવો જોઈએ. આગ્રહ શબ્દ કેમ વાપર્યો કે એ બધા પરિણામ, એ બધા ત્યાગ વગેરે જે છે એ તો તમે વૃત્તિને દમન કરો તો જ કરી શકો. તમારી કોઈ સમ્યક પ્રકારે તો સ્થિતિ છે નહીં ઉપશમનની, આત્માના આશ્રય અને ઉપશમાવાની તો સ્થિતિ છે નહીં. એટલે તમે દમન ક્યારે કરો? આગ્રહ રાખો તો જ, હઠ કરો તો જ. એટલે એ હઠે ચડી જાઓ. એ હઠના પરિણામો સરળતાના છે, એ સમ્યક દર્શનથી વિરુદ્ધ છે. એટલે એ બધા પ્રકારને અપ્રધાન કરવા, ગૌણ કરવા અને સત્સંગને ઉપાસવો, જે દર્શન મને ગાળવાનું સાધન છે. શું બીજું કે તમારી પાસે મુમુક્ષુની ભૂમિકામાં શક્તિ મર્યાદિત છે. તમારે દર્શન મુને ટાળવામાં શક્તિ ખર્ચવી છે કે ચારિત્ર મુને ટેમ્પરરી મંદ કરવામાં શક્તિ ખર્ચવી છે? શેમાં ખર્ચવી છે? આ મુખ્ય વાત છે. 800,000 ના પગારમાં 800 રૂપિયા ના બૂટ કે ચંપલ ન લેવાય, પોસાય નહી. સીધી વાત છે. એટલે જીવ શક્તિ બીજે ખર્ચી નાખે છે, ખર્ચવાનું છે ત્યાં રહી જાય છે. એટલે એ જે દર્શન મોહને ટાળવાનો આખો ઉપાય છે એને જ્ઞાનીનો માર્ગ કૃપાળુદેવે કહ્યો. અને સંપ્રદાયમાં એ માર્ગ નહીં હોવાથી જુદું નામ આપ્યું. બાકી જ્ઞાનીનો માર્ગ છે એ જીન માર્ગ છે, ને જીન માર્ગ છે એ જ જ્ઞાનીનો માર્ગ છે. બાકી સંપ્રદાય રૂમી બુદ્ધિ બધું ચાલે છે, એમાં ક્યાંય આત્માનું કલ્યાણ થાય એવી પરિસ્થિતિ નથી. એટલે એ વાત કરી છે. બહુ સરસ એ વાત કરી છે કે આગ્રહ તો ગૌણ પ્રધાન કરવો જ જોઈએ સત્સંગ ઉપાસવા માટે, નહીતર નળ છે. ઉપાસવો એટલે શું છે કે સત્સંગમાં પોતાની ભૂમિકાને યોગ્ય જે જે વાત મળે એનું અમલીકરણ કરવું, સાથે સાથે એને ઉપાસના કહે છે. ઉપાસના થી આચરણનો અધિકાર છે, આચરણના વિભાગમાં આવે છે. હા, સત્સંગમાં તો તમને શ્રવણ થાય છે, વિચાર થાય છે, ચિંતન થાય છે, પણ પ્રયોગમાં તમારે આચરણમાં આવવું પડે છે, એમ છે. એટલે એને ઉપાસવો એમ લીધું.
આત્મા માટે ગવેષ્યો શબ્દ, આત્મા માટે શોધવું, ગવેષ્યો શબ્દ.
આત્મા ગવેષવો અને આત્મા ઉપાસવો, ગવેષીને ઉપાસવો. કેમ કે ખોજ કર્યા વગર મળતો નથી ને, એટલે
મારી પ્રવૃત્તિ પરલક્ષ્ય થાય છે તો મને લાવી દઉં, તેમ છતાં સિલેક્શન થઈ ગયું કે એક વખત તો આ વાત ને સામે જવા દઈએ, આ વાત ને એક વખત તો સામે જવા દઈએ, એ પ્રકાર અંદર ભાવ તો ચાલી ગયો. એક વખત
વર્તમાનમાં નુકસાન છે, આગળ જતા તો છે જ, વર્તમાનમાં નુકસાન છે, ખાલી આગળ જતા છે એમ નહીં લેવું.
એમાં કયો મારે કયો
કઈ નઈ, જે આપણને સારા લાગે એ જ લેવા, બીજો વિકલ્પ નહીં કરવો, કોઈનો કોઈનો વિકલ્પ નહીં કરવો. એટલે હવે ફેરવી નાખો, એ દ્રષ્ટિએ જે સિલેક્શન થયું એ ફેરવી નાખો, બદલી નાખો. મને સહેજ બેન પડ્યો હતો આજે, એટલે ત્રીજો તમે કાઢી નાખ્યો બોલ સત્પુરુષનો, એટલા માટે હા. મને શંકા પડી હતી કાંઈક આવું લાગે છે. ન્યુટ્રલિટી હોય રાખવું. આત્મહિત માં કામ માં આવે એવા સારા સારા છૂટી ના મૂકવાના, આપડે કોઈનું શું કામ છે, કઈ નઈ. અને એક જાતની યોગ્યતા, વિધિવિધિ યોગ્યતા અયોગ્યતાથી જગત ભરેલું છે, કોને હામું જોવું, કાંઈ નહીં ને. પોતાને ઉપદેશના ની અસર ના આવે, મોટું નુકસાની છે. પરલક્ષે વાંચન કરો, પરલક્ષે શ્રવણ કરો, કેવા થાય, સંભળાવા થાય. પરલક્ષે કાંઈ બી ધાર્મિક પ્રવૃત્તિ કરો, એટલે પોતાને જે આત્મા ઉપર ઉપદેશ ચડવો જોઈએ એ આખી ટ્રેક બંધ થઈ જાય, ચોકઅપ થઈ જાય. જરા ડેન્જરસ પણ છે, લોક સિરિયસલી જોવાનું. પરલક્ષ છે ને તમારા સત્સંગને ખાઈ જાય, બધો સત્સંગ ખાઈ જાય, કાંઈ આખું વેચી જવાનું. શું કોઈ આપણને નિશાન બનાવતું હોય તો ઉપકારી માનવાના, એને આખું વિઝન બદલી નાખવાની, આપણા ઉપકારી છે. એને નુકસાન થતું હોય આપણે વિચાર કરવાની જરૂર નથી, એ એની સાઈડ છે, એ એનું ડિવિઝન છે. આપણે એનો વિચાર, આપણને ખબર હોય તો એને જ જોવાનું, આપણને ખબર નથી પડતી એવું નથી. ખબર પડે કે એને નુકસાન કરે છે, આપણું કામ નથી. આપણને શું કરે છે, આપણને ઉપકાર કરે છે, બસ વાત પૂરી થઈ ગઈ. પછી જુઓ તમારે કાંઈ કેટલી મજા છે. હા,
ખાસ તો ઓલો જે બોલ આપણે લીધેલો ને, એક પણ જીવ માટે અંદરમાં વૈમનસ્ય રહેવું, એ આનંદની ઉત્પત્તિ નહીં થવા દે. ત્યારે એ વખતે મને એમ થયું કે આ કઈ હું આજ પ્રવૃત્તિ તો નથી કરતો, આ સિલેક્ટ કરી નાખા છે, તો મને તો નુકસાન જ છે.
એ બોલ ઉપર શંકા આવી હતી, શંકા એ બોલ માં છે ને આવી હતી, શંકા આવી ગઈ હતી. સારું થયું પહેલે દિવસે ચર્ચા નીકળી, એટલે હવે પછી બધી પ્રવૃત્તિ નિર્દોષ થાય. એટલે જ તો સારું થયું પહેલે દિવસે ચર્ચા થઈ ગઈ. અને ત્યાં ગાડી કયા પાટા ઉપર કેટલી આગળ નીકળી જાય કેવું મુશ્કેલ છે. અને આગળ જે રિઝલ્ટ આવ્યું એનું પુનરાવર્તન થતા લાગે.
ભાઈશ્રી, આમ કોઈ વખત સાધનની ભેગા થયા હોય અને આપણી આ પ્રવૃત્તિનો પરિચય ન હોય અને એને પરિચય કરાવી અને આમ બાજુ આવે ને, એ રીતના પરિણામ બહુ ખેંચાય છે.
એ તો એક સદભાવના છે, એ એક સદભાવના છે કે ભાઈ કોઈ પણ જીવનું કલ્યાણ થાય, એ એક સદભાવના છે.
ક્યારેક તો બહુ આમ લિમિટ બહારના પરિણામ જાય, એવા અમુક આમ ઊંચા હોદ્દાના હોય. હવે એક વખત ભોપાલથી ઇન્દોર ઉદર હતો, તો અમારે નિગમભાઈ હતા અને એ કંઈક એજ્યુકેશન સોસાયટીને આમ ડીન કે મોટા આગળ ડિરેક્ટર હતા, પીએચડી પોતે થયેલા, અને એને આમ થોડું ચિંતન. પણ આપણો જે આ એની પ્રવૃત્તિ થાય છે એ સંબંધી આમ કંઈ ખાસ ઓલું નહીં, પણ આમ એને એટલું ખરું કે કંઈક આપણું આત્માનું કરી લેવું. ને હવે બીજી કોઈ બોલા અમારી પાસે સમય નથી એવું પણ એ બોલેલા. પછી આ બધી વાતચીત તમારે કલાકનો હતો, 3 કલાકનો હતો, એટલે થોડીક વાર પછી શરૂ થયા. પછી વાત એને બધી બહુ ગમી આપણી પ્રવૃત્તિની, કે આ રીતે બધું ચાલે છે. અને એક વખત આપ વધારો તો પછી પૃથ્વી ઉપર ક્યાંય કોઈ એક જગ્યાએ આપણે જવું નહીં પડે. એક મહિનો દિવસ ભાઈશ્રીનો પરિચય કરશો, પછી એને આમ થોડો જિજ્ઞાસા દર્શાવી. પણ એ વ્યક્તિને માટે મને અનેક વખત વિકલ્પ આવી ગયા કે ભાઈશ્રીને પૂછીને એને એમ કે આપણે એકાંતમાં જ્યારે આપણું ગોઠવાય ત્યારે એને બોલાવવાથી કેમ.
એકાદ વખત તો ટપાલ લખી નાખવી, પણ પછી પોતાને જ દરકાર ન
હોય
તો પછી આપણે વિકલ્પ છોડી દેવો. એક સદભાવનાથી એકાદ વખત પ્રયત્ન કરવામાં વાંધો નહીં. વધારે પડતા જે પરિણામ પોતાને જતા
પરલક્ષમાં આવી
જાય, પછી વધારે પડતા ખેંચાય તો પરલક્ષમાં આવી જાય. એક સદભાવના કોઈના પ્રત્યે આવે એની એની એનું વલણ જોઈને એ સ્વાભાવિક છે. ભૂમિકાનો યથાસ્થાને રાખ છે, એમાં નુકસાન ન થાય. હા, લિમિટ એ રાખવી કે આપણું કરતા કરતા કરવાનું છે, આપણું સાધતા સાધતા એ મુખ્ય રાખવાનું છે. બોલે કે મેં કુછ લોગો કો લક્ષ્ય મેં રખ કર કે સિલેક્શન કરતા થા, પસંદગી કરતા થા, એસી ઇસ તરહ સે નહીં કરના હૈ.
મતલબ કિસી કો ફાયદા મિલેગા એસા
નહીં? નહીં,
કિસી કો
કિસી કો ઉપદેશ મિલેગા, કિસી કો ઉપદેશ મિલેગા એસા, ફલાણા ફલાણા કો યે પઢને સે ઉપદેશ મિલેગા એસા. હા, તો બાત એમાં ઉદયવાળાને તો સામે રખાય જ નહીં, એ તો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. તમારે તો ઓલો ઉદય નહોતો એનો કાંઈ, તમારે એને કાંઈ ઉદય નહોતો તમારે તો એને માણસ રસ્તામાં મળી ગયા અને તમને એમ લાગ્યું કે સારી ભાવના રાખે છે તો આપણે એને વાત કરો, એમ એ વાત જુદી થઈ ગઈ, નામની વાત જુદી થઈ ગઈ. આ તો ઉદયમાં છે.
જેમ
આગળ આવે માર્ગ આંકડો છે.
મારી વાત કરું કે મને એવો કોઈ ભાવ નથી થતો, બસ સહજ મળ્યા
જયજી ની પ્રકાર.
પણ જયારે અણગમાં નો જે ભાવ આવી જાય છે, ન બોલવા
પરિણામ
ઉઠે છે. આપે એવું કઈ નહોતું સામે પતી ગયું, પતી ગયું. પણ જે ભાવ ન બોલવાના ભાવ કે અણગમો મોઢું ખેરી નાખવું
કસા નહી કરેગા. સમજદાર હોને પર એસા ક્યુ કરતા હૈ, તુમ તો બહુ સમજદાર હૈ, ફિર એસા ક્યુ હોતા હૈ તુમકો? દેખો તુમકો નુકસાન હૈ, લાભ હૈ, તુમ તો સોચ સકતે હો, લાભ નુકસાન કો સમજ સમજ સકતે હો, એસા સમજદાર હો, ફિર એસા ક્યુ હોતા હૈ? આ જાએગા લાઇન પર.
બાજુમાં કાંતિભાઈ કુશળિયા ની લોકો રહે છે, એમાં રસીબભાઈ છે, આપણી જેટલી જ ઉંમર નથી. મહિના દિવસ પહેલા એના વાઇફ ગુજરી ગઈ, સવા મહિનો થયો છે એના વાઇફ ગુજરી ગઈ. અને બે દિવસ પહેલા એ રાતના સૂતા હતા લાઈટ કરી, અને સવારે 8 વાગ્યા સુધી બહાર ન નીકળ્યા એટલે બધાએ ખખડાવીને જોયું તો એ રીતે રસીબભાઈ કુશળિયા
ગુજરી ગયા.
ગુજરાતીઓ કોંગ્રેસે ભણતા ને ત્યારે ગુજરાતીઓ કોંગ્રેસે એક ટૂર કાઢી હતી આખી, એટલે ઐતિહાસિક સ્થળો અને ઔદ્યોગિક એવું બધું બતાવવા એમાં બધા સાથે હતા. અને ઉમરે આપણે આમ સમોવડી 62 વર્ષ મારી થી મોટા. હવે એ આમ નજરે જોયું કીધું આ શું, હવે આપણો વારો છે. હવે સમય હાવ કિનારે આવી ગયા એનો અર્થ એવો છે ને, નજર સામે જોયું સાથે રહેનાર આમ બજારમાં તે નીકળી ગયા તે પાડોશી તરીકે અત્યારે હમણાં તો
55 આસપાસ હશે
ના, 60 ઉપર, મને 62 થયા ને ભાઈ,
62 થયા મને
62
દેખાતા નથી વાત
લાગે 62 વર્ષ. અને એ એકાદ વર્ષ મારીથી મોટા છે.
અને બાપાના નામનો જે ધોળ છે ને, અરગુણદાસ
ગોસ્વામી,
અને ભાઈ રતિલાલ વિઠ્ઠલદાસ ધંધો મહારાષ્ટ્ર માં કરતા હતા, દાન ઘણું આપ્યું. સતીભાઈ તો શું છે, એને કઈ વારસદાર નતો એટલે દાન ઘણું આવ્યું.
વર્ષો નથી ગણવાના, મહિનાઓ નથી ગણવાના. આપે કીધું કે વર્ષો મહિનાઓ નથી ગણવાના,
60 વર્ષ એટલે પછી ગમે ત્યારે સમજી લેવું.
અને પછી તો અનંત કાળ માટે
આપની
પાસેથી એમ કે શું હવે અમારે એક એક ક્ષણ માટે કેવી રીતે, એક એક ક્ષણ શેમાં કઈ રીતે ઉપયોગ કરવો, હવે તો ક્ષણ નો જ હિસાબ રહ્યો.
વાત તો એવી છે, તો કામે લાગી જવું પડે, સમય ગુમાવ્યા વિના કામે લાગી જવું પડે.
હમણાં તો કામે લાગવામાં તો ભાઈ શ્રી આમ બને એટલું નિરસ્તાથી, જેટલું બને એટલું નિરસ્તા કેળવીએ છીએ. જેટલું બને એટલું
નિરસ્તા
કેળવીએ, આપણું વાણીનો લાભ લઈએ છીએ, અને એની અંદરથી જેટલું
લાગુ કરવી. તો પરિભ્રમણ નું દુઃખ લાગવું જોઈએ.
ભોગવાય
છે તો કેવી રીતે, એવી વાત છે. સવારે વાત ચાલી હતી, બે તો કામ છે, એક ભાવના વધારે મારી અને એક ભક્તિ. બસ હું ગાડી પાટે પરિભ્રમણ ની વેદના એ ભાવના નું જો સ્થિત છે, પેલું ભાવના નું સ્થિત છે. બસ ભાવના માંથી અહીંયાથી પ્રવેશ થાય છે. આજે છાપાવું નથી આવ્યા કેમ, ધૂળેટી મિત્ર ના સમાચાર તો આવે છે.
Thank you. પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થાય તો કેવી રીતે લેવું આવે? કઈ આમ કોઈ મિષ્ટાન ખાવાની ઈચ્છા થઈ તો કઈ રીતે લેવું?
એમાં જ્ઞાન ને પકડવું જોઈએ. જ્ઞાન માં શું આવશે? જે માત્ર જાણવું સિવાય તો મારું કામ નથી. તો એને જરૂર કેમ પડે? જે ઈચ્છા છે એ તો હું જ્ઞાન છું એ ભૂલવાથી છે. ઈચ્છા ક્યારે થઈ? જુઓ, તમે તપાસો કે ઈચ્છા ક્યારે થઈ. હું માત્ર જ્ઞાન છું એનું વિસ્મરણ છે એટલે ઈચ્છા છે. હું જ્ઞાન છું એમ જો સાવધાન થઈને સંભાળો એટલે એમ તો જાણવા તો જરૂર નથી. આમ તો આમ તો શું કરવા પડે? બ્રહ્મનું કારણ છે બોલું
જી.
સરસ પકડાશે. આપણે વ્યવહારમાં પણ બિનજરૂરી કોઈ કામ કરતા નથી. આપણે હાવ બિનજરૂરી છે શું કરવા કરવું? આપણે જરૂર નથી, શા માટે કઈ કરવું જોઈએ? એમ ઈચ્છા છે એ એક જરૂરિયાત છે. ઈચ્છા છે એ શું છે? એક જરૂરિયાત છે. એ જરૂરિયાત ક્યારે અનુભવમાં આવી? હું જ્ઞાન સ્વરૂપે આત્મા છું એનું વિસ્મરણ થતા. પણ જો તમે સંભાળો હું તો જ્ઞાન છું આમાં ક્યાં જરૂર છે?
પરિપૂર્ણ
છું, જ્ઞાન છે. જ્ઞાન ને તમે જુઓ કે હું જ્ઞાન છું ત્યાં લાગશે કે આમાં કઈ બીજી ચીજ ની જરૂર નથી. જ્ઞાનમાં વાત પૂરી થઈ જાય છે. જરૂર નથી એટલા માટે કે એને કઈ આવતું નથી, મળતું નથી.
એનું કામ ચાલુ છે. બરાબર,
જાણવાનું કામ તો પ્રતિ સમય સહજ ચાલુ છે સ્વભાવથી. એટલે એ જે જરૂર લાગી હતી એ જરૂર નથી એમ લાગશે સીધો. જરૂર લાગે છે એ ફિલિંગ છે. એને સમજવા ને સંભાળશો એટલે જરૂર નથી એમ લાગશે. સીધી સામે ને ફિલિંગ આવી જશે એટલે ઈચ્છા છે શાંત થઈ જશે. દબાવી નહીં પડે, શાંત થઈ જશે. એને ઉપશમ કહે છે. ઉપશમનનો માર્ગ છે આપણો, દમનનો માર્ગ નથી, ઉપશમનનો માર્ગ છે. અને એ રીતે જ્યાં સુધી જ્ઞાનથી દશા શાંત દશા ન કહેવાય, જ્ઞાનપૂર્વક જ્યાં સુધી શાંતિ ન કેળવાય, આત્માની શાંતિ ન કેળવાય, ત્યાં સુધી આ ઈચ્છાનો ભડકો મટવો મુશ્કેલ છે. ઈચ્છા છે એ ભડકા જેવી છે, દઝાડે પણ છે, કેમ કે એમાં સુખ નથી, આકુળતા જ છે. એટલે આત્મ શાંતિ ના રસ્તે જ જવું જોઈએ.
પાંચ ઇન્દ્રિયના વિષય માટે આજ એક જ થી
તને શું મળે છે જાણવા સિવાય હું તારાથી થઈ શકે છે? મળતું તો નથી ને. તું ખાલી ને ખાલી રહી છે. ઉનાળો છે, ઠંડુ પીણું પીવાનું મન થયું, પીધું. ખાલી ગયો, કઈ દર આવી ગયો, તું ખાલી ને ખાલી રહ્યો. ઘડીક તને એમ લાગ્યું કે ઠીક, કેમ કે આત્મામાં કઈ આવ્યું નહીં ને, એટલે કોઈ તૃપ્તિ તો થવાની જ નથી. કોઈને થઈ નથી ને થવાની નથી. શું ઈચ્છા અનુસાર પદાર્થનો સંયોગ થવા છતાં પણ તૃપ્તિ કોઈને થઈ નથી ને થવાની નથી, થતી નથી ને. આ પરિસ્થિતિ ની વાસ્તવિકતા છે. એટલે જો જ્ઞાન ને સંભાળો તો ઈચ્છા વિલય પામી જશે. આ બિનજરૂરી ભાવ થયો, જરૂર નહોતી મારે, મને ભૂલીને થાય છે, મારા જ્ઞાન તત્વને ભૂલું છું એટલે આમ થાય છે. પ્રત્યેક ઉદયમાં પ્રેક્ટિસ કરો તો પ્રેક્ટિસ એવી વસ્તુ છે કે સેંકડો ગ્રંથ વાંચો અને જે દશા ન થાય એ પ્રેક્ટિસથી સહેલી થાય, એટલું બધું કામ થાય છે. હજાર પુસ્તક વાંચો તો કઈ તરતા ના
આવડે,
જે વસ્તુ જે રીતે કામ થતું હોય એવી રીતે થાય, બીજી રીતે કેમ થાય.
મારે જરૂર નથી એમ આવે ને, સાથે બળ કેટલું આવે, આવતું જાય,
હા
બળવાન થતું
જાય. અનુદય ભાવમાં આવવું જોઈએ, ઉદય ભાવે ઈચ્છા છે અને અનુદય ભાવે નિરીચ્છા છે. સંમત એમને એમ નથી કર્યું, તરત જોઈને નક્કી કર્યું છે કે હા જ્ઞાન પ્રતિ સમય મારું ચાલુ છે, તે સમયે મારું જ્ઞાન ચાલુ હોવાથી હું જ્ઞાન સ્વરૂપ છું એ વાત મને સંમત થાય છે. તો હવે એને હું ભૂલું તો ઈચ્છા છે, સંભાળવું તો ઈચ્છાનો નાશ છે. પ્રયોગ કરવો જોઈએ, વારંવાર પ્રયોગ કરો એટલે સહજ થઈ જાય. પછી ઈશારો તો જોરથી ન આવે અને એને ઉપશમન થતા વાર ન લાગે, પછી તો જોર જ તૂટી જશે ઈચ્છાનું.